તારીખ 13/9/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 31 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 244
દશ લક્ષણ પર્વનો આજે 8મો દિવસ છે. ધર્મ પોતે અસંગ પરિણામ હોવાથી ધર્મની પર્યાયને કોઈ પદાર્થનો ભાવથી સંગ થતો નથી. દ્રવ્યનો સંગ એ ક્ષેત્રની સમીપતા છે. ક્ષેત્રથી કોઈ પદાર્થ સમીપ હો કે ક્ષેત્રથી દૂર હો, પરિણામને એથી બહુ ફરક નથી. ત્યાગ હોય અથવા અનાશક્તિ હોય તો જે શુભ ભાવરૂપ ત્યાગ છે, બીજા પદાર્થને છોડવાનો ત્યાગ છે, એ ધર્મનું સ્વરૂપ નથી. પણ એવા વિકલ્પપૂર્વક જે શુદ્ધ વિતરાગી પરિણમન છે, જેમાં પરદ્રવ્યના ગ્રહણ ત્યાગના વિકલ્પનો અભાવ છે, ગ્રહણ અને ત્યાગ બંનેના વિકલ્પનો અભાવ છે, એવું ઉત્તમ ત્યાગનું સ્વરૂપ છે. સમ્યક ત્યાગનું સ્વરૂપ એવું છે. અત્યારે એ વિષય લોપાઈ ગયો હોવાથી જૈન સંપ્રદાયમાં શુભ ભાવના ત્યાગને જ ત્યાગ સમજવામાં આવે છે. અન્ય મતિમાં પણ એવો જ ત્યાગ સમજવામાં આવે છે. જૈન મતના અત્યારના ત્યાગને અને અન્ય મતના ત્યાગને કાંઈ ફરક જોવામાં આવતો નથી. પણ જે ત્યાગ ધર્મ સ્વરૂપ છે, ઉત્તમ ત્યાગરૂપ છે, સમ્યક ત્યાગરૂપ છે, એમાં તો ગ્રહણ ત્યાગના વિકલ્પનો જ અભાવ છે. ગ્રહણનો વિકલ્પ એ તો ત્યાગ છે જ નહીં, પણ ત્યાગનો વિકલ્પ એ ત્યાગ નથી. કેમ કે આત્મા પોતે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ સ્વરૂપ છે. આત્મામાં જે શક્તિઓ છે એમાં જ્ઞાન શક્તિ છે, દર્શન શક્તિ છે, પ્રભુત્વ વિભુત્વ પ્રકાશત્વ આદિ અનેક શક્તિઓ છે. એવી આત્મામાં એક ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે. 47 શક્તિનું વર્ણન છે ને, એમાં 16મી શક્તિ છે ઘણું ત્યાગ ઉપાદાન શૂન્યત્વ. એટલે ત્યાગ કે ગ્રહણ કરવું કે ત્યાગ કરવું એ બંને આત્મ સ્વરૂપમાં નથી. આત્મા કોઈ પદાર્થને દ્રવ્ય તો ગ્રહણ કરી શકતો નથી. એટલે બીજા જીવનો કે બીજા પરમાણુનું, જળ પદાર્થનું આત્મામાં મળવું, ભળવું, આવવું, જવું એવું કાંઈ થતું નથી. પણ ભાવથી વિભાવ કરે ત્યારે ભ્રાંતિ થાય છે કે મને કાંઈક મળે છે, મારામાં કાંઈક આવે છે, મને મળ્યું, મારું ગયું, મારું આવ્યું. એ જીવની ભ્રાંતિ છે, કેમ કે વસ્તુ સ્થિતિ એમ છે નહીં. એટલે આત્મા ત્યાગ કરે છે એમ કહેવા માત્ર છે. એ સમયસારની 34મી ગાથામાં એ વાત છે કે જ્ઞાન પોતે જ પ્રત્યાખ્યાન સ્વરૂપ છે. ગાથા શું છે કે જ્ઞાન પોતે પ્રત્યાખ્યાન સ્વરૂપ છે, કેમ કે જ્ઞાન જ્ઞાન જ રહે છે. એ જ્ઞાન જ્ઞાનીનું હો કે એ જ્ઞાન અજ્ઞાનીનું હો, જ્ઞાનમાં એ જ પર્યાયમાં જોડે રહેલો રાગ પણ જ્ઞાનરૂપ થતો નથી. તો રાગનો વિષય એવું પરદ્રવ્ય એ તો જ્ઞાનમાં આવે જ ક્યાંથી? આત્મા જ્ઞાન સ્વરૂપે છે. એવી રીતે આત્મ સ્વરૂપને અવલંબીને પરદ્રવ્યના ગ્રહણ કરવાના પરિણામનો અભાવ થાય, જે અનાદિથી પરિણામ ચાલતા હતા કે હું આ ઈચ્છાથી આ કરતી હતી, આ લો આ લો, આ મેળવું, આ મને મળે, આમ હો આમ હો, એવા જે પરિણામ છે એ પરિણામ સ્વરૂપના અવલંબને ઉત્પન્ન થતા બંધ થાય અને તેથી બાહ્ય પદાર્થને ગ્રહણ કરવાની ક્રિયા પણ બંધ થાય, ત્યારે એને ઉત્તમ ત્યાગ કહેવામાં આવે છે. એવી રીતે ત્યાગનું સ્વરૂપ છે. એટલે જે બાહ્ય ત્યાગ છે ને, બાહ્ય ત્યાગની અંદર તો પાંચમા ગુણ સ્થાનથી જેમ જેમ સ્વરૂપ સ્થિરતા ઉત્પન્ન થાય છે તેમ તેમ કોઈ કોઈ પદાર્થોના વિકલ્પો ઉત્પન્ન થતા બંધ થાય છે. એના 11 ભેદ લીધા છે, 11 પડીમાં શ્રાવકની. તો ત્યાં શું કહેવું છે કે સ્વરૂપમાં સ્થિર થઈને જેટલી વિતરાગતા ઉત્પન્ન થઈ તે વિતરાગતાના સદભાવના પ્રમાણમાં રાગનો અભાવ તે પ્રમાણમાં થયો. જે જે પ્રકારે વિતરાગતા વધીને સદભાવ થયો તે તે પ્રકારે રાગનો અભાવ થયો. રાગનો અભાવ થવો અને રાગ મંદ થવો બે બી જુદી જુદી વાત છે. શુભભાવ ત્યાગનો આવે ત્યારે રાગ મંદ થાય છે અને સમ્યક પ્રકારે ધર્મ પ્રગટ થાય છે, વિતરાગ ધર્મ પ્રગટ થાય છે ત્યારે રાગનો અભાવ થાય છે. રાગ મંદ થાય છે એમ નહીં પણ રાગનો અભાવ થાય છે, એમ બે વાત જુદી જુદી છે. પંચમ ગુણ સ્થાનમાં સ્વરૂપ સ્થિરતા અને વિતરાગતા જેમ જેમ વર્ધમાન થાય છે તેમ તેમ કેટલાક પ્રકારના વિકલ્પો, રાગરૂપ વિકલ્પો ઉત્પન્ન થતા બંધ થાય છે અને તે આત્માને, તે સાધક આત્માને તેની જાણ હોય છે. તેથી તે પહેલાં નિશ્ચય કરી લે છે પોતાના પુરુષાર્થના બળને અનુસરીને કે હવે આ પદાર્થનો હું ગ્રહણ કરીશ નહીં, એટલે ગ્રહણ કરવાનો મને ભાવ હવે નહીં આવવો જોઈએ અને એ વિકલ્પ એને બંધ થઈ જાય છે, અભાવ થાય છે. માટે એમ ત્યાગની, સમ્યક ત્યાગની શરૂઆત પંચમ ગુણ સ્થાનથી થાય છે. છઠ્ઠા ગુણ સ્થાને સર્વસંગ પરિત્યાગ છે, પછી એને કોઈ પણ પ્રકારનો પરિગ્રહ હતો નથી. મુનિરાજ નગ્ન દશામાં જંગલમાં વિચરે છે, આહાર માટે વધુમાં વધુ મેક્સિમમ દિવસમાં મધ્યાહ્ન કાળે એક વખત આહાર ઊભા ઊભા કરપાત્રમાં 32 કોળિયાની મર્યાદામાં વધુમાં વધુ લીએ અને તે વખતે પાણી લીએ, પછી 24 કલાક સુધી આહાર પાણી બંધ હોય છે. એક વખત આહાર તો પ્રસિદ્ધ છે શાસ્ત્રની અંદર, બે વખત મુનિને આહાર લેવાનો પ્રશ્ન જ નથી. મુનિ દશામાં બહુ પ્રસિદ્ધ વિષય છે આ તો. પછી એને વિકલ્પ પણ આવતો નથી, એટલી વિતરાગતા વધી છે કે એમને વિકલ્પ પણ, આહાર પાણીનો વિકલ્પ આવે નહીં. તો પછી બીજા કોઈ પદાર્થને ગ્રહણ કરવું એ પ્રશ્ન તો રહેતો નથી. એ તો શરીરને પણ પરિગ્રહ માને છે, શરીરને પણ પરિગ્રહ માને છે. પછી બીજી વાત તો સંગ્રહ કરવાની ક્યાં રહી? પોતાના ગુરુનું કે પોતે રચેલું શાસ્ત્ર હોય શાસ્ત્ર પાસે રાખી શકે છે, પછી એ રચના પોતે કરી હોય કે પોતાના ગુરુ મહારાજે કરી હોય, એ શાસ્ત્ર સ્વાધ્યાય અર્થે રાખે, પણ જો કોઈ માગે તો ના ન પાડે, તરત જ આપી દે, જરા પણ વિલંબ કર્યા વિના તરત જ આપી દે. એ એમ સૂચવે છે અથવા એનો અર્થ એમ છે કે શું કે શાસ્ત્રનું મમત્વ પણ મુનિને હોતું નથી, તો પછી બીજા કોઈ પદાર્થનો તો સવાલ રહેતો જ નથી કે કોઈ ચીજ રાખે, સંગ્રહે કે સાચવે કે જાળવે કે વાપરે, એ પ્રશ્ન રહેતો નથી. એવી રીતે બે તબક્કે સમ્યક ત્યાગની વિતરાગતાપૂર્વકની ભૂમિકા છે. એ પહેલાં ચોથા ગુણસ્થાનવર્તી સાધક કોઈ વાર ત્યાગ કરે છે અને કોઈ વાર મુમુક્ષુ જીવો પણ ત્યાગ કરે છે. ત્યાગ નથી કરતા એમ નથી, પણ એને ઉત્તમ ત્યાગ માની શકાય નહીં. શુભભાવરૂપ ત્યાગ આવે અને સહેજે સહેજે ત્યાગના શુભભાવના પરિણામ રહેતા હોય તો તેટલો એને અશુભ ભાવ ન આવે, અશુભ રોકાય, તેટલો અશુભ રોકાય. એટલે શુભને છોડીને અશુભમાં જવાનો તો ઉપદેશ ક્યાંય છે જ નહીં. પણ જ્યારે સમ્યક્ત્વ પહેલાં સહેજે મંદ કષાયથી શુભ ભાવના અને ત્યાગના ભાવો ઉત્પન્ન થાય આત્મામાં, ત્યારે એક સાવચેતી રાખવા જેવી છે, તે એવી છે કે એ ત્યાગનો અહંભાવ થવો નહીં જોઈએ કે મેં આ ત્યાગ કર્યો, મારી પાસે મારી સંપત્તિ હતી એમાંથી મેં ત્યાગ કરીને 1,00,000 રૂપિયાનું દાન આપી દીધું, 1.25 લાખમાંથી 1,00,000નું દાન આપી દીધું, ઠીક. હવે શું કર્યું કે સંપત્તિ મારી હતી એ મેં આપી, મારી સંપત્તિ મેં આપી, સંપત્તિમાં મારા પણ હજી તે રાખ્યું છે, ખરેખર તે દાન કે ત્યાગ કર્યો હોય એ વાત રહેતી નથી. મારા પણ પહેલું મૂકીને ત્યાગ કરવાની વાત છે. એટલે 5મા ગુણસ્થાનથી ત્યાગ શરૂ થાય છે. મારા પણ 4થા ગુણસ્થાને મૂકી દે છે અને મુમુક્ષુની ભૂમિકામાં મારા પણ મૂકવાનો પ્રયત્ન અને પુરુષાર્થ કરે છે, પ્રયોગ કરે છે, એમ ચાલે છે વાત. એક હવે એક બીજી વાત વિચારવા જેવી છે, તે એવી છે કે મુમુક્ષુને દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી, સ્વરૂપ દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ એટલે સ્વરૂપ દ્રષ્ટિ થઈ નથી કે મારો આત્મા ત્યાગ ઉપાદાન શૂન્યત્વ સ્વરૂપ છે. પર્યાય દ્રષ્ટિ છે, હવે ત્યાગ કરે અને પર્યાય દ્રષ્ટિ હોવા છતાં પર્યાયનો અહંભાવ ન થાય, એ કેવી રીતે બને? તો એ શુભ ભાવ પર્યાયમાં અહમ બુદ્ધિ વધારે તો મિથ્યાત્વને પાછો મજબૂત કરી દે. એટલે ત્યાં લાલ બત્તી મૂકે છે કે ત્યાગ કર તો ધ્યાન રાખજે, જે ત્યાગમાં તને અહમ બુદ્ધિ થશે તો મિથ્યાત્વની તીવ્રતા થશે, મોટો દોષ બળવાન થશે અને નાનો દોષ ટેમ્પરરી નબળો પડશે. શું ફાયદો કર્યો કે કાંઈ નહીં, નુકસાન કર્યું, ફાયદો તો નથી કર્યો પણ નુકસાન કર્યું. તો હવે શું કરવું? એવો શુભભાવને ત્યાગ ન કરવો ને અમારે પાપમાં ઊભું રહેવું ને પાપ કરવા, આ પ્રશ્ન થાય એવો છે કે કરવું હોય તો પણ એ શુભભાવની કિંમત તું આંકીશ નહીં, એ ધર્મ નથી, ધર્મનું કારણ નથી એમ સમજીને માત્ર કસાયની મંદતાને કોઈ એટલી કિંમત મોક્ષ માર્ગમાં છે નહીં, આ તો પાપમાં નથી રહેવું એટલે સહેજે આવે છે, બાકી અમને એની એનું કોઈ મહત્ત્વ નથી એમ સમજીને, બુદ્ધિપૂર્વક સમજીને એનું મહત્ત્વ કાઢી નાખજે. નહીતર અહંભાવ થઈ અને દર્શનમાં તીવ્ર થયા વિના રહેશે નહીં. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કૃપાળુ દેવે એ વિષયમાં ધ્યાન ખેંચ્યું છે કે ગ્રહ્યો સ્વરૂપ અને વૃત્તિનું, ગ્રહ્યો વ્રત અભિમાન, વ્રતમાં ત્યાગ કરે છે, વ્રત કરે છે ત્યારે શું કરે છે, ત્યાગ કરે છે. ને મોટાભાગના તો ગુણસ્થાનના પરિણામની ખબર નથી, એટલે જૈન કુળમાં જન્મ એટલે અમે શ્રાવક અને વ્રત પાળીએ એટલે પાંચમું ગુણ સ્થાન, વ્રત પાળીએ એટલે પાંચમું ગુણ સ્થાન. સંપ્રદાયમાં બધા આમ ચાલે છે, એટલા માટે કૃપાળુદેવે ત્યાં ધ્યાન ખેંચ્યું કે ગ્રહ્યો સ્વરૂપ અને વૃત્તિનું, ગ્રહ્યો વ્રત અભિમાન, વ્રત કર્યું એમાં અહમપણું કર્યું એ અભિમાન થયું. ગ્રહે નહીં પરમાર્થ ને આત્મકલ્યાણને તો ગ્રહણ કરતો નથી. લેવા લૌકિક માન અને લોકો તો માન આપવાના જ છે. વ્રત કરીશ એટલે તપસીને વ્રતી ગણીને તને લોકો તો માન આપવાના છે, માનમાં ચડી જઈશ, બીજું કાંઈ નહીં થાય પણ માનમાં ચડી જઈશ. એટલે જ્ઞાની પુરુષોએ તો કહેવામાં કાંઈ બાકી રાખ્યું નથી, જીવે સમજવામાં ને અનુસરવામાં બાકી રાખ્યું છે. એ રીતે ત્યાગ સ્વરૂપી ધર્મ છે, અથવા ધર્મના અનેક ગુણોમાં એનો ત્યાગ પણ એક ગુણ છે, લક્ષણ છે. એને યથાર્થ સમજીને યથાક્રમે એને પ્રગટ કરવો જોઈએ. એ ધર્મને પ્રગટ કરવાનો છે યથાક્રમે. એ ત્યાગ કર્યો હોય તે પદાર્થનો ત્યાગની અહમ બુદ્ધિ કરે, અને પોતે ત્યાગના પરિણામ કર્યા હોય એમાં અહમ બુદ્ધિ કરે. એ શુભ ભાવ મેં કર્યો, સારો કર્યો, એનાથી મને ધર્મ થશે, અથવા મેં ધર્મ કર્યો અથવા ધર્મનું કારણ ઉત્પન્ન કર્યું, એવું કાંઈ ને કાંઈ માની બેસે છે. એને અહંભાવનું કારણ થાય છે, અભિમાનનું કારણ થાય છે. એને અસત અભિમાન કહ્યું છે 693 પત્રમાં કૃપાળુદેવે એને અસત અભિમાન કહ્યું છે. ક્રિયા માર્ગે ધર્મને આચરનારાઓમાં સંભવિત દોષો છે, એ સંભવિત દોષોમાં આ વાત કરી છે. અસત અભિમાન, અસત અભિમાન એટલે શું? આત્મામાં જે પદાર્થની હૈયાતી નથી તે અસત છે આત્મા માટે. તે આત્મા સત છે અને બીજા પદાર્થ આત્માની અપેક્ષાએ અસત છે. આત્મામાં અહમભાવ કરે તો તે સમ્યક છે, બીજા પદાર્થમાં ગ્રહણ ત્યાગથી અહમભાવ કરે તો તે અસતનો અહમભાવ એટલે અસત અભિમાન છે. એ ક્રિયા માર્ગે અસત અભિમાન રૂપી દોષ ઉત્પન્ન થવાનો સંભવ ઘણો રહ્યો છે, માટે ત્યાં ચેતવા છે. બાહ્ય ત્યાગ એટલે બાહ્ય પદાર્થોનો ત્યાગ, અને સમ્યક્તા ત્યાગ એટલે સ્વરૂપમાં લીન રહીને પર પદાર્થના ગ્રહણનો ભાવ ઉત્પન્ન ન થાય, અને તેથી પર પદાર્થના ગ્રહણની ક્રિયા પણ ઉત્પન્ન ન થાય. કેમ કે ક્રિયા તો ભાવપૂર્વક થાય છે ને, એને સમ્યક ત્યાગ અથવા ઉત્તમ ત્યાગ કહેવામાં આવે છે. બાહ્ય પ્રવૃત્તિ જો કે અંતર નિવૃત્તિ માટે બાહ્ય નિવૃત્તિને ઉપકારી માનવા યોગ્ય છે, અને અંતર નિવૃત્તિને અર્થે જ તેનો ઉપદેશ બાહ્ય નિવૃત્તિનો કર્યો છે એવી અપેક્ષા છે ખરી, પણ કેવળ બાહ્ય નિવૃત્તિને જો કારણ માનવામાં આવે તો ભૂલ થયા વિના રહે નહીં. સ્વાનુભૂતિ દર્શન 35 પ્રશ્ન 31 વિષય ચાલે છે સત્પુરુષને શોધીને, તેને ઓળખીને તેનું અનુસરણ કરવું તો જરૂર મોક્ષની પ્રાપ્તિ થાય. બહુ સાદી સીધી લાઈન બતાવી છે કે પોતે મોક્ષ માર્ગથી અજાણ છે, અને તેથી જેણે મોક્ષ માર્ગ પ્રાપ્ત કર્યો છે, અનુભવ કર્યો છે, તેની સમીપતા પ્રાપ્ત થાય તેના માટે તેને શોધવા જોઈએ. ઓળખવા જોઈએ, એ જે કહે તેનું અનુસરણ કરવું જોઈએ. બસ આટલી જ વાત છે, આથી વધારે વાત નથી. જો પોતાને સંસારના બંધનોથી, દુઃખોથી, પરિભ્રમણથી છૂટવું હોય તો એને જેને છૂટવાનો માર્ગ જાણ્યો છે તેને ઓળખવા જોઈએ, તેનું સાનિધ્ય પ્રાપ્ત કરવું જોઈએ, તેને ઓળખવા જોઈએ અને જે તે કહે છે તેનું અનુસરણ કરવું જોઈએ. એનું નામ સર્વભાવ સમર્પણ છે, અનુસરણ કરવું. તે આટલું કરે એને મોક્ષ ન મળે એવું કોઈ દિવસ બને નહીં. શું આટલું તાત્પર્ય છે? આખા વચનામૃતનું આટલું તાત્પર્ય છે. હવે અહીંયા છેલ્લી લીટી છે 30મા પાને, એમાં પ્રવચન સારની 80મી ગાથાનો વિષય સંક્ષેપમાં લીધો છે. કુંદકુંદ આચાર્ય દેવે અનેક શાસ્ત્રોની રચના કરેલી, એમાં કેટલાક શાસ્ત્રો અત્યારે ઉપલબ્ધ નથી, પ્રાપ્ત થાય એવા નથી, પણ 5-4 મહાન શાસ્ત્રો તો ઉપલબ્ધ છે. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અને 85 કાય. એ સિવાય અષ્ટપાહુડ અને રણયણ સારને છે ખરા, દ્વાદશોનું પરીક્ષાને, મૂલાચારને, પણ આ 4 શાસ્ત્રો પ્રસિદ્ધ છે દિગંબર સંપ્રદાયમાં. એમાં પ્રવચન સાર માટે એમ કહેવાય છે, ઇતિહાસ એવો છે કે કુંદકુંદ આચાર્ય દેવ બહુ નાની ઉંમરમાં દીક્ષિત થયેલા. એમ સાંભળ્યું છે કે 12 વર્ષની ઉંમરમાં દીક્ષિત થયેલા, પોતે આરાધના અંતર્મુખ્ય સ્વરૂપની આરાધના અત્યંત કરેલી. એમને મહાવિદ્ય ક્ષેત્રની યાત્રા કરવાનો ભાવના ઉત્પન્ન થયેલી. આજથી 2000 વર્ષ પહેલા એમનો જન્મ થયેલો દક્ષિણમાં મદ્રાસની આજુબાજુના ક્ષેત્રમાં એ વિચરતા હતા. 500 વર્ષથી જિનેન્દ્ર પરમાત્માનો છેલ્લો 24મા તીર્થંકરનો સમય પૂરો થઈ ગયેલો, પછી કોઈ કેવડી કે જિનેન્દ્રના દર્શન થાય એવી ભરત ક્ષેત્રમાં પરિસ્થિતિ રહી નથી. એમને એમ થયું કે 500 વર્ષ પહેલાં આ બધું પૂરું થઈ ગયું, તો અત્યારે તો જો દર્શન કરવા હોય સાક્ષાત પરમાત્માના તો મહાવિદ્ય ક્ષેત્રમાં જવું જોઈએ. મનુષ્ય અહીંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકે એવી કોઈ વ્યવસ્થા દરિયાઈ રસ્તે કે વિમાન રસ્તે છે નહીં. એટલું દૂર છે એ ક્ષેત્ર કે વિમાનમાં પણ ન જઈ શકાય, સિવાય કે લબ્ધિ હોય તો જઈ શકે, અથવા કોઈ દેવ લઈ જાય તો લઈ જઈ શકે. એ બેમાંથી એક કોઈ પ્રકાર ઉત્પન્ન થયેલો છે. એટલે કોઈ એમ પણ કથા આવે છે દંતકથામાં, મોઢાની કથા, દંતકથા એટલે મોઢાની કથામાં કોઈ લેખિત પુરાવો મળતો નથી, પણ કોઈને કોઈ એમ કહે છે કે એમને લબ્ધિ પ્રગટ થયેલી અને પોતે મહાવિદ્ય ક્ષેત્રમાં ગયેલા. કોઈ એમ કહે છે કે એમની ભાવનાથી કોઈ દેવે અવધિ જ્ઞાનમાં જોયું અને દેવ એમને લઈ ગયા આકાશમાં ઉડાડીને. મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા એ વાત નક્કી. 8 દિવસ ત્યાં રહ્યા હતા એ વાત બહેનશ્રીના જાતિ સ્મરણ જ્ઞાનમાં આવેલી, જેમના આપણે અત્યારે આપ ચર્ચા વાંચીએ છીએ પ્રશ્નો. એ વખતે બહેનશ્રી પોતે ત્યાં સમોસરણમાં હાજર હતા. ગુરુદેવ પણ હતા, બહેનશ્રી પણ હતા, એ બધા મિત્રો હતા ત્યાં. અને કુંદકુંદાચાર્ય દેવ ત્યાં પધારેલા ને એમણે જોયેલા, એમણે પ્રત્યક્ષ એમણે જોયેલા. ત્યારે પછી 2000 વર્ષે વારો આવ્યો પાછો એમના શાસ્ત્રો વાંચવાનો, અને ત્યાં મનુષ્યના શરીર બહુ મોટા છે, આયુષ્ય પણ મોટા છે અને શરીર સંસ્થાનો પણ બહુ મોટા છે. આયનો મનુષ્ય ત્યાં સાવ નાનો દેખાય, કેવો ઠીંગુજી લાગે, વામણા. એટલે એ પ્રશ્ન થયેલો કોઈ મહાપુરુષને, ચક્રવર્તી આદિને, કે આ નગ્ન દિગંબર સાધુ આટલા નાની લંબાઈમાં, તો બહુ લંબાઈ નાની લાગે, 6-7 ફૂટ હોય તો ત્યાં તો બહુ ઊંચા શરીર છે, હે એલચી જેવા લાગે. તો એમનું ત્યાં ઇલાયચી મુનિ કે ઇલાયચી કુમાર એવું નામ પણ પડેલું, ઇલાચાર્ય કહેલા. અને ભગવાનની દિવ્ય ધ્વનિમાં એનું સ્પષ્ટીકરણ આવેલું કે આ ભરત ક્ષેત્રના મહાન આચાર્ય છે અને ત્યાં જૈન ધર્મ એમના નિમિત્તથી ઘણો પ્રવર્તે છે અને પ્રવર્તશે. એ કુંદકુંડાચાર્ય ત્યાંથી 8 દિવસ રહીને ભરતક્ષેત્રમાં પાછા આવ્યા. ત્યાર પછી એમણે જે શાસ્ત્રોની રચના કરી એમાં એમ કહેવાય છે કે પહેલો શાસ્ત્ર પ્રવચન સાર લખ્યો, ભગવાન સિમંદર દેવના પ્રવચનોનો સાર, એમ કરીને પહેલું શાસ્ત્ર એમણે પ્રવચન સાર લખ્યું છે. એ પ્રવચન સારની 80મી ગાથા એવી છે કે જે જિનેન્દ્ર દેવના દ્રવ્યગુણ પર્યાયને અરિહંત દેવના, જિનેન્દ્ર એટલે અરિહંત એવા છે, પછી તીર્થંકર એટલા નહીં કોઈ પણ અરિહંત, 13મા ગુણ સ્થાનવર્તી જૈન પરમેશ્વર છે, એ અરિહંતના દ્રવ્યગુણ પર્યાયને ઓળખે તે આત્માને ઓળખે, આત્માને ઓળખે તે આત્માનો અનુભવ કરીને અરિહંત થઈ જાય, મોક્ષ પામી જાય એવું અનુસંધાન છે. એ ગાથા એ રીતે આવી છે, જો જાણ દે અરિયંતમ દવત્ત ગુણત્ત પજાયતે, એમ કરીને ગાથા લખી છે. એ પોતાના આત્માને જાણે ઓળખે અને પોતે ક્રમે કરીને અરિયંત થાય, એ વિષય અહીંયા ઓળખવાનો જ્યાં વાત આવી છે ત્યારે ઓળખવામાં 3 સ્થાન છે. એક અરિયંત દેવ સજીવન મૂર્તિપણે, એક નિર્ગ્રંથ મુનિ 6-7મે ગુણસ્થાને બિરાજમાન સજીવન મૂર્તિ પ્રત્યક્ષ જોઈએ, કા સત્પુરુષ પ્રત્યક્ષ ઓળખાણ પરોક્ષ આત્માની, પરોક્ષ વ્યક્તિની કોઈ દિવસ કોઈને થઈ શકે નહીં. પ્રત્યક્ષ મેળા વગર ઓળખાણ ન થાય, કેમ કે એમાં એની પરિણતિ જોવાની હોય છે. પરોક્ષની પરિણતિ ક્યાંથી દેખાય? એનું પરિણમન ન દેખાય, પ્રત્યક્ષનું તો પરિણમન દેખાય ને ત્યાંથી ઓળખવાની વાત છે. એટલે એ વિષય અહીંયા લે છે કે જે ભગવાનને ઓળખે, ભગવાન એટલે અરિહંત દેવ, તે પોતાને ઓળખે, તે પોતાના સ્વરૂપને ઓળખે, અને પોતાને ઓળખે તે ભગવાનને ઓળખે. કેમ કે બંનેનું સ્વરૂપ સરખું છે, મૂળ સ્વરૂપમાં રંચ માત્ર પણ ફેર નથી. એવું સ્વરૂપ ક્યારે જાણવા મળે કે સામે ભગવાન એવા સ્વરૂપ, એવું સ્વરૂપ પ્રગટ કરીને બેઠા છે ત્યાંથી જાણવા મળે. જે સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે, તે દ્રવ્ય ગુણાત્મક છે. કેવું છે? દ્રવ્ય ગુણાત્મક છે એટલે સામર્થ્ય અને શક્તિ સ્વરૂપ છે, અવસ્થા છે. અનાદિથી બધા આત્માઓની અવસ્થામાં સંસારી ભાવ છે અને આત્મભાવનો અભાવ છે, એટલે જેવું સ્વરૂપ છે એવી દશા નથી સંસારના જીવોની. એવી દશા પહેલી વહેલી 13મા ગુણ સ્થાને અરિયંત થાય ત્યારે પ્રગટ થાય છે. એટલે પ્રગટ દશાથી ઓળખાય એમ કહેવું છે. સજીવન મૂર્તિથી ઓળખાણ થાય એમ કહેવા પાછળ આશય એ છે ત્યાંથી ઓળખવું છે, ત્યાંથી ઓળખવું બને છે. અવસ્થા પ્રગટ ન હોય એનું સ્વરૂપ ઓળખી શકાતું નથી. એવા આત્માનું આત્મ સ્વરૂપ પોતાનું ઓળખાય નહીં ને બીજા આત્માનું પણ ઓળખાય નહીં. અવસ્થા પ્રગટ થાય એના ઉપરથી ઓળખાય છે. અને એ અવસ્થા અનુભૂતિ સ્વરૂપ, અનુભવ સ્વરૂપ, સંવેદનાત્મક હોવાથી વેદનની અસર વેદન થઈને ઓળખાણ કરાવે છે. વેદનની અસરથી વેદન ઉપજીને ઓળખાણ કરાવે છે, એમ વાત છે. આમ તો અરિહંત ભગવાનને અનંત સ્વસંવેદન છે, એટલે અરિહંત ભગવાનના સ્વસંવેદનને લક્ષમાં લઈએ, જ્ઞાનમાં લઈએ, એને તો સ્વસંવેદન પ્રગટ થયા વિના રહે નહીં. એટલા માટે ત્યાં અનંતા જીવોને અત્યાર સુધીમાં સમોસરણમાં સ્વસંવેદન પ્રગટ થયું છે, આત્માની ઓળખાણ થઈ છે. આમ તો તીર્થંકરો અનંત થઈ ગયા, અરિહંતો અનંત થઈ ગયા, તો સાધક તો અહીંથી અનંતા થયા છે. એક સમોસરણમાં લાખો કેવળીઓ થાય છે. એટલે ત્યાં વધુમાં વધુ સ્કોપ છે આત્માને ઓળખવાનો અને અનુભવવાનો. વધુમાં વધુ સ્કોપ ક્યાં છે? સમોસરણમાં. અને આપણો આત્મા અનંતવાર સમોસરણમાં જઈ આવ્યો, અને છતાં કોરે કોરો પાછો આવ્યો. એવો જે આપણો ઇતિહાસ છે એનું પુનરાવર્તન ન થાય તેના માટે તેનું જ્ઞાન કરવા યોગ્ય છે. શું આવું બન્યું છે? જ્યાં અનેક જીવોને સહજ માત્રમાં મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ અને થાય એવા એવા એવું વાતાવરણ, એવા સંયોગ, એવા જૈન પરમાત્માની ઉપસ્થિતિ, બહુ મોટી વાત તો એ છે, એમની ઉપસ્થિતિ, સજીવન સ્વરૂપે એમની ઉપસ્થિતિ છે, એમની હયાતી છે, એ બહુ મોટી વાત છે. ધડાધડ અનેક જીવોને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે, ઊંધાઈ ન કરે તો, અવળાઈ ન કરે તો. આપણે ઊંધાઈ કરી, અવળાઈ કરી ને પાછા આવ્યા છીએ. આવી વાત છે. સરળતાએ કરીને પોતાનું કામ કરવાનું સરળતાથી વિચાર્યું નથી, નિર્ણય કર્યો નથી, પછી અસરળતામાં તો કાંઈ શીખડાવવું પડતું નથી. બાહ્ય ચિહ્નો સર્વજ્ઞને અને મુનિરાજને છે ખરા, તો પણ અંતરદ્રષ્ટિ વિના નથી ઓળખાતા. સત્પુરુષને નથી એટલા બાહ્ય ચિહ્નો, કેમ કે અવિરત સમ્યક દ્રષ્ટિ છે. મુનિરાજને તો સર્વસંગ પરિત્યાગ છે, અને એમની મુદ્રા આદિ પરમ શાંત છે. પરમાત્મામાં તો અનંતી શાંતિ પ્રગટ થઈ છે, જિનેશ્વર દેવમાં તો અનંતી શાંતિ પ્રગટ થઈ છે. તો એમની તો મુદ્રા, આપણે ભગવાનની પ્રતિમાની સ્થાપના કરીએ છીએ ને મંદિરમાં, એમની મુદ્રા જોઈને, ધ્યાનસ્થ મુદ્રા જોઈને એમની શાંતિનો અંદાજ નીકળી શકે છે. પણ એ પણ અંતરદૃષ્ટિ હોય તો, નહીતર નહીં. કેમ કે દ્રવિલિંગી મુનિ હોય તો એવું જ સ્વરૂપ દેખાય, એની શાંતિ ઘણી હોય, કેમ કે એને માનસિક શાંતિ ઘણી છે. ચારે ચાર કશાય ઊભા છે પણ શુકલ લેશિયા ચાલે છે. શુકલ ધ્યાન નથી, શુકલ લેશિયા છે, પણ મિથ્યાત્વ જ્ઞાન એમને એમ છે. અનંત સંસારી હોઈ શકે એવું છે. સર્વજ્ઞની નકલ તો થઈ શકે એવું છે જ નહીં. આમાં મુનિ દશા સુધી નકલ થાય છે, સર્વજ્ઞની નકલ થઈ શકે એવું છે નહીં. કેમ કે એ તો સીધા આકાશમાં જ અંતરિક્ષમાં બિરાજમાન હોય છે, જમીનથી 500 ધનુષ ઊંચે તો એમનું આસન હોય છે, વિહાર પણ એમનો આકાશમાં જ થાય અને તે ધ્યાનસ્થ અવસ્થામાં જ થાય. એ કાંઈ માણસની જેમ ડગલા ભરીને ચાલે નહીં કે ઇધર ઉધર જોવે નહીં, ધ્યાનસ્થ અવસ્થા એમને એમ રે. પદ્માસન હોય કે ખડગાસન હોય, એમની બાહ્ય અવસ્થા અંતરદૃષ્ટિવાળાને તરત પ્રાપ્ત થાય એવી છે, એવો અંતર બાહ્ય સુમેળ છે. પણ બાહ્ય દ્રષ્ટિવાળાને એ નથી સમજાતું એવી પણ પરિસ્થિતિ આપણા ઇતિહાસ ઉપરથી નક્કી થાય છે. કોના ઇતિહાસથી નક્કી થાય છે? આપણા ઇતિહાસથી નક્કી થાય છે. એટલે અંતરદૃષ્ટિ તો હોવી જ જોઈએ, અને તો જ એને બાહ્ય ચિહ્નો નિમિત્તરૂપ થાય, નહીતર બાહ્ય ચિહ્નો નિમિત્તરૂપ નથી થતા એવું બને છે. પ્રશ્ન એ કર્યો છે ભાઈ ઓળખવાના પ્રકરણમાં કે સત્પુરુષને ઓળખવા સહેલા કે સર્વજ્ઞને ઓળખવા સહેલા. ત્યારે સત્પુરુષને ઓળખવા સહેલા એટલા માટે પડે છે કે ઓળખાણના વિષયની ચર્ચા એની પાસેથી પ્રશ્નોત્તર રૂપે થઈ શકે છે. ભગવાન કાંઈ ધ્યાનસ્થ અવસ્થામાં તને જવાબ દે એમ બને નહીં. દિવ્ય ધનીમાં આવે ને તો પકડી લે તો પકડી લે, ને નહીં ત્રગ્યું એ તારો ઉપયોગ ન હોય તો ચાલ્યું જાય. અહીંયા તો એમ કે સત્પુરુષને કે સાહેબ આપ બોલ્યા પણ મને જરાક પકડાણું નથી, મારું ધ્યાન નહોતું કદાચ, અથવા મારી સમજવાની ક્ષતિને લઈને પકડાણું નથી, જરાક ફરીને કહેશો તો કે. ત્યાં ભગવાનને એ વિનંતી કરી શકાય એવું નથી એવું છે. એટલે એ પ્રકાર જરા વધારે સગવડતાવાળો ગણીને સત્પુરુષનો ઉપકાર વિશેષ પ્રકારે કૃપાળુ દેવે પ્રસિદ્ધ કર્યો છે 213 નંબરના પત્રમાં. 213 નંબરના પત્રમાં એમ કહ્યું કે હે પરમાત્મા, અમે તારા કરતા સત્પુરુષને વધારે ચાહીએ તો તું ખોટું લગાડીશ નહીં. જો કે તું વિતરાગ છો એટલે ખોટું લગાડવાનો પ્રશ્ન નથી. હવે તમે ભજનારા જાજા છે, સત્પુરુષને તો ઓળખે એવા કોક જ ભજે, તો મારા જેવો એકાદો તારાથી વિમુખ થાય તો તને ખોટ જાય એવું છે નહીં. પાછું વળી સત્પુરુષને ઓળખ્યા વિના તારી ઓળખાણ કદી થઈ નથી. માટે ખોટું ન લગાડવું, અમને થોડો સત્પુરુષ પ્રત્યે વધારે પ્રેમ આવે છે, કારણ કે એમાં અમારો પણ સ્વાર્થ છે એમ સમજીને બહુ માર્મિક ભાષામાં કૃપાળુ દેવે એક પેરેગ્રાફ એ વિષયમાં પણ લખ્યો છે. સરળ દીધા છે, કેમ કે પૂછે ત્યારે જવાબ દે છે. અહીંયા આપણને જિજ્ઞાસા થઈ હોય સમોસરણમાં, પણ એ વખતે દિવ્ય ધ્વનિ ચાલુ ન હોય, એ વખતે ઉત્તર ન મળે. અને સત્પુરુષને તો કહી શકાય જરાક મને અત્યારે પ્રશ્ન કરવાનું મન થયું છે તો પૂછો, ના પાડતા નથી. જિજ્ઞાસા જોવે તો ના પાડતા નથી. તૃષાતુરને પાણી પાયાની મહેનત કરજો, શું કે છે, તરસો આવે એને જરૂર પાણી પાય છે. નિષ્કારણ કરુણા છે અને સંપૂર્ણ વિતરાગતા પ્રગટ નથી થઈ એટલે જિજ્ઞાસુ જીવ પ્રત્યે એટલો અનુરાગ આવે છે. ભગવાનને સંપૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ હોવાથી સ્વરૂપમાં ડૂબેલા રહીએ છે, કોઈ દિવ્ય ધ્વનિમાં જે આવે એમાંથી પ્રારૂપ ભાગ હોય તો પકડી લે, નહીં તો અમે કાંઈ સ્વરૂપમાંથી બહાર નીકળી શકીએ એવી અમારી સ્થિતિ રહી નથી એમ છે. ના, એથી વધારે ત્યાં સ્પષ્ટીકરણ ત્યાં વધારે મળે છે. દિવ્ય ધ્વનિમાં એટલે ગુણદોષ જુદા જુદા છે, બે પ્રસંગના ગુણદોષ જુદા જુદા છે. એકાંતે એવું નથી, ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે આત્માનું સ્વરૂપ આવે છે એટલું બધું સ્પષ્ટ આવે છે, એટલું બધું સ્પષ્ટ આવે છે કે અનેક જીવો ફટાફટ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે છે, અનેક જીવો પ્રવેશ કરે છે. બહુ મોટી સંખ્યામાં ત્યાં ધર્મ પ્રવૃત્તિ થાય છે, એ ભગવાનની દિવ્ય ધ્વનિના કારણે થાય છે. અને ભગવાનના વિદરાગ સ્વરૂપની ઉપસ્થિતિને કારણે થાય છે. પરિણમન સૂક્ષ્મ ઘણું છે, કેમ કે શુક્લ ધ્યાન છે એ અતિ સૂક્ષ્મ છે. શુક્લ ધ્યાન છે તે અતિ સૂક્ષ્મ છે. એટલે કૃપાળુદેવે 504 નંબરનો પત્ર છે ઘણો કરીને, એમાં એ વાત લીધી છે કે સર્વજ્ઞને પણ સમ્યક્તોપણે ઓળખતા એનું મહત્ ફળ છે, નહીતર સર્વજ્ઞની સર્વજ્ઞ તરીકે ભક્તિ કરવાનું કોઈ આત્મ પ્રત્યે ફળ નથી, આત્માને લાભ થાય એવું કોઈ ફળ નથી. શુભ ભાવ થશે તને સર્વજ્ઞની ભક્તિ કરીશ તો તને શુભ ભાવ થશે, સર્વજ્ઞ ગણીને કરીશ તો તે સમ્યક્ત્વપણે એને ઓળખે એમ કે છે. એટલે ભગવાનની જે વિતરાગતા છે અને જે વિતરાગી શાંતિ છે, બહાર તો શાંતિ વધારે આવે છે, મુદ્રા ઉપર, ધ્યાનસ્થ મુદ્રા ઉપર આત્મશાંતિ ઘણી છે, પણ એ અંતર્મુખ હોવાને લીધે છે. શેને લીધે છે? અંતર્મુખપણું હોવાને લીધે છે. અને એ અંતર્મુખપણું તે પરિણમનની સમ્યક દિશા છે. દિશા જે છે, સમ્યક શબ્દ છે, એ અંતર્મુખ દિશાને સૂચવનારો દિશા સૂચક શબ્દ છે. આપણે સમ્યકનો આર્ટિકલ લખ્યો એમાં એ વાત લીધી છે. તો એવી જે નિરવશેષ પરિપૂર્ણ અંતર્મુખ દશા, એ દશાની જે અંતર્મુખ દિશા, એ વિશેષ કરીને જિનેન્દ્ર પરમાત્માને આના મુદ્રામાં શું કહેવું, અંગ અંગમાં છે તો એમ કહી તો ચાલે, એમના અંગ અંગમાં વિતરાગતા નિતરે છે. નિતરતી વિતરાગતા છે, તો નિતરતી શાંતિ છે એ જોવા મળે છે, એના દર્શન થાય છે. પણ એ સમ્યક્તો પણ એવો ખાય ત્યારે તેનું મહત ફળ છે. ત્યાં સુધી સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે ભજવામાં આવે તો પણ આત્માને લાભ થાય એવું એનું કોઈ ફળ નથી, એ વાત કૃપાળુદેવે 504 નંબરના પત્રમાં કરી છે. બહુ ઘણી ઊંડી વાત કરી છે. સત્પુરુષને ઓળખે છે એ પણ એના સમ્યક્ત્વને કારણે ઓળખે છે. મુનિરાજને ઓળખે છે એ પણ એના સમ્યક્ત્વને કારણે ઓળખે છે. અને જિનેન્દ્ર અરિહંત પરમાત્માને ઓળખે છે એ પણ એના સમ્યક્ત્વને કારણે ઓળખે છે. અને જિન પ્રતિમામાં પણ સમ્યક્ત્વના દર્શન કરવા, તેના દર્શન કરવા, સમ્યક્ત્વના દર્શન કરવા, એમની અંતર્મુક્તાના દર્શન કરવા, એ અંતર્મુક્તાને સમ્યક્ત્વ સાથે વિતરાગતા, આત્મશાંતિ, પરમાનંદ, અનંતુ સ્વસંવેદન, એ બધું અભેદ છે એની સાથે, એ બધું અભેદ છે. જેમ કેરીની મીઠાશ સાથે કેરીનો રંગ, રસનો કેસરી રંગ હોય અને મીઠો હોય તો રંગને રસ અભેદ છે, એમ બીજા ગુણો પણ અભેદ છે એ ઓળખવામાં ત્યાં આવે છે. ઓળખાણની અંદર આખું સ્વરૂપ ઓળખાય છે, એક ગુણ ઓળખાતો નથી. ઓળખવાનું નિમિત્ત એક ગુણ હોય તો પણ એક ગુણને અનંત ગુણનું રૂપ હોવાને લીધે આખું સ્વરૂપ ઓળખવામાં આવે છે. અધૂરું કે અર્ધું સ્વરૂપ કે આંશિક સ્વરૂપ એ ઓળખાણનો વિષય નથી, આખું સ્વરૂપ જ ઓળખાણનો વિષય છે. પુરુષ પુરાણ એટલે પોતાનો આત્મા, અને પરમાત્મા એટલે જીનેન્દ્ર દેવ. આત્મા પહેલા વિનંતી કરી છે જીનેન્દ્ર દેવને, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. આ એમની ભાવનાથી માનવું છે, કેમ કે પોતે આ ભાવમાં મોક્ષ થવાનો પુરુષાર્થમાં લાગી પડેલા હતા. 24મા વર્ષથી જેવું સમ્યક દર્શન થયું ત્યારે એવો ઉછાળો આવ્યો પુરુષાર્થનો કે આપણે તો બીજો ભાવ કરવો નથી, આ ભાવમાં જ લેવું છે, એટલે અમે તો એમ માનીએ છીએ. તેમ છતાં જૈન ગ્રંથોમાં ક્વચિત પ્રતિપાદન થયું છે. જૈન ગ્રંથોમાં પ્રતિપાદન થયું છે એ તો ભગવાન મહાવીર સ્વામીની વાણી અનુસાર પ્રતિપાદન થયું છે કે આ કાળમાં આ ક્ષેત્રે જન્મેલાનો મોક્ષ નહીં થાય. તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય કદાચ માનીએ તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ. તું કરો કર્યો છે, પ્રેમ બહુ છે ને, કે એ તું એ પ્રતિપાદન આ ક્ષેત્ર પૂરતું મર્યાદિત એમણે રાખ્યું છે. એ મર્યાદા હારી છે કે તમે એ મર્યાદા રાખી છે. અમારે તો જવું હશે તો આ સદેહ વિદેહમાં વ્યાજા છું, આ સદેહ વિદેહમાં વ્યાજા છું ને ત્યાંથી સિદ્ધાલયમાં વ્યાજા છું, એટલો પાવર ફાટેલો હતો પુરુષાર્થનો એમનો. એટલે કે એ આ ક્ષેત્ર પૂરતું તું રાખને, બરાબર છે, એટલું રાખ્યું છે તારું બરાબર છે કે હા. અને અમને એવા મોક્ષની બહુ લાલચ પણ નથી, સિદ્ધાલયમાં જવાની અમને એટલી લાલચ નથી. એના કરતાં અમને સત્પુરુષના ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ તો અમારે મોક્ષે જોતો નથી. આ બધી ઓવરબાઉન્ડ વાતો છે શિક્ષક. હા, સત્પુરુષનો મહિમા કેટલો આવ્યો છે અને એનો સત્સંગને સાનિધ્ય કેટલી હદે ચાહે છે કે મોક્ષ કરતાં પણ અમને સત્પુરુષની ચરણ સમીપતા વધુ વાલી છે એમ કે છે. એ વાત એમણે આગળ પણ 263 પત્રમાં કરી છે, 269 પત્રમાં કરી છે. હે નાથ, તારે ખોટું ન લગાડવું. ભગવાનને શું કહે છે કે નાથ તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સત્પુરુષનું સ્તવન વિશેષ કરીએ છીએ. એને ચરણમાં રહેવાની વાત કરીને મોક્ષ કરતા હોય ત્યાં તારા કરતાં પણ અમને એની સ્તવન એની સ્તુતિ એનો મહિમા વધારે આવે છે, તો તમે તો વધારે વિતરાગ છો, પૂજનીયતા ઘણી પ્રગટ કરી છે, સંપૂર્ણ પૂજનીયતા પ્રગટ કરી છે. પરિપૂર્ણ પવિત્રતા પ્રગટ કરી છે, તે સંપૂર્ણપણે પૂજનીય છે. પૂર્ણ પવિત્રતા પ્રગટ કરી છે ને, એમાં તો કઈ સવાલ નથી. હે, અધૂરા પૂજનીય છે એમ નથી, પણ હવે એમને ભગવાનમાં તો કઈ અરિહંત વિતરાગ દેવમાં તો કોઈ શંકા ઉઠાવવાનો અવકાશ જ નથી. સત્પુરુષમાં તો 56 શંકા ઊભી થાય એવું છે, ત્યાં તો કોઈ શંકા તમે ઉઠાવી શકો એવો કોઈ જગ્યા જ નથી, કોઈ સ્કોપ નથી, એવી અંતરબાહ્ય સ્થિતિ છે. છતાં હવે અમે સત્પુરુષની કદાચ સ્તુતિ વધારે કરીએ છીએ તો તમે ખોટું લગાડશો નહીં. જગત આખું તને સ્તવે છે, તારે ખોટું ન લગે, પહેલેથી તુકારો જ કહે છે, તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સત્પુરુષને વિશેષ તવીએ છીએ, જગત આખું તને સ્તવે છે, તો પછી અમે એક તારા સામા બેઠા રહીશું આ બાજુ સત્પુરુષ બાજુ, તેમાં તેમને ક્યાં સ્તવનની આકાંક્ષા છે? તમને પડીએ નથી, વિતરાગ થયા છો, કોઈની સ્તુતિની દરકાર તમને છે નહીં, અને એમાં કંઈ ઓછપ તમને ખોટ આવે એવું ન્યૂન પણ હોય, એટલે કાંઈ ખોટ 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 પડે એવું પણ કાંઈ છે નહીં, માટે અમને તો સત્પુરુષની સ્તુતિ વધારે પણ કરતા હોય તો કરવા દેજો એમ કહેવું છે. એવી બધી માર્મિક ભાષામાં અને કેટલીક વ્યંગાત્મક ભાષામાં સત્પુરુષના પ્રત્યક્ષ યોગને ઉપસાવ્યો છે એમણે, એ વાતને વધારે ઉપસાવી છે. ઉપલબ્ધિ કરી હશે કે કેમ, આવું બધું લખીને કઈને કઈ અતિશયોક્તિ કરી હશે કે કેમ, અને નથી કરી કે કરી એ સમજવું કેમ, પ્રશ્ન તો આટલો થાય એવું છે. તો કે કોઈ સત્પુરુષ મળે અને જો તને તારું આત્મકલ્યાણ થાય એવી ખાતરી અને ભૂમિકા આવી જાય તો તને આ વાત સમજાવવી પડશે નહીં, અને નહીંતર એને સમજવાનો બીજો કોઈ ઉપાય પણ નથી, કેમ કે આ કોઈ તર્કનો અનુમાનનો દલીલનો કે કાયદાનો સિદ્ધાંતનો એ વિષય નથી, અધ્યાત્મના સિદ્ધાંતો છે, એ આગમના સિદ્ધાંતનો વિષય નથી, એટલે તો એ અનુભવનો વિષય છે કે એ ભૂમિકાના અનુભવમાં આવે એને જ એ વાત સમજાય છે, બીજાને એ વાત સમજાતી નથી. કે ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને ઓળખે તે પોતાના દ્રવ્યગુણ પર્યાયને ઓળખે, કે ભગવાનને જેવું જેવા દ્રવ્યગુણ છે એવી પર્યાય પ્રગટ છે, તેથી તે પર્યાય દ્વારા ભગવાનના દ્રવ્યગુણ આવા હોય એમ ઓળખી શકે, એના ઉપરથી પોતાના આત્માના દ્રવ્યગુણ પર્યાયને પણ ઓળખી શકે છે, એવી ત્યાં સ્થિતિ છે. ઓળખવાનો વિષય છે, એ પરખનો વિષય છે. શેનો વિષય છે? પરખનો વિષય છે. પરખ છે એ જ્ઞાનની ચોક્કસ પ્રકારની એવી પર્યાય છે કે ઓળખે એ ઓળખે, સમજણ અને ઓળખમાં ફરક છે. દ્રષ્ટાંત લઈએ તો કે હું તમને ઓળખું છું તો તમે ગમે એવો વેશ લઈને આવો તો ઓળખી લો, પછી તમે અત્યારે વેશ પહેર્યો છે એ પહેરો કે કોઈ બીજા પ્રાંતના બીજા દેશના લોકો વેશ પહેરે એવો પહેરો, કે તમે ત્યાગી સંન્યાસી થઈને આવો તો એવો વેશ પહેરો, કે તમે પુરુષોને સ્ત્રીનો વેશ લઈને આવો તો પણ ઓળખી કાઢો, એનું નામ ઓળખાણ. ઓળખાણનો અર્થ શું? ઓળખાણ એવી એક ચીજ છે કે ગમે તેવી હાલતમાં ઓળખી કાઢે, એનું નામ ઓળખાણ. આ સોનાને સોની ઓળખે છે, દ્રષ્ટાંત લઈએ. હવે સોનામાં તો બીજી ધાતુને મેળવે છે, ભેળસેળ કરે છે, કોઈ ચાંદી તાંબુ નાખે છે, સોની છે એ કસોટી ઉપર એને ઘસે અને કહી દે કે આમાં આટલું સોનું છે, બાકી બીજું બધું છે, એને કાંઈ બીજી ધાતુ છે એ કાંઈ સોનું નથી. પછી ચાર વલ્લું હોય તો એ ચોથા ભાગનું સોનું છે, અને બાર વલ્લું હોય તો એમાં પોણા ભાગનું સોનું છે, એ સોની ઓળખે છે. તમે ગમે એ ઘાટમાં મેલું લઈ જાઓ કે ઉજળું કરીને લઈ જાઓ, એ વેસારાને સંબંધ નથી. ચકચકિત હોય માટે શુદ્ધ સોનું હોય એમ નથી. અને કાદવમાંથી 5-10 વર્ષે પડી રહ્યું હોય ને બહાર થયું ને મેલું દેખાતું હોય માટે નબળું સોનું હોય એમ નથી. સોનું તો કસોટી ઉપર ઘસીને એનું સોના પણ ઓળખે એના ઉપરથી સોનું નક્કી થાય. હા, સોનાનું સોના પણ સોની ઓળખે છે એ ગમે તેવા હાલતમાં હોય, ગમે તેવી પર્યાયમાં હોય, આટલું સોનું છે, ચોખ્ખું સોનું છે કે વગર શું ચોખ્ખું છે કહી દે, એનું નામ ઓળખાણ. ઓળખાણ કેનું નામ? એનું નામ. એમ સમ્યક્ત્વથી સજીવન મૂર્તિની ઓળખાણ છે એ સમ્યક્ત્વ ચતુર્થ ગુણ સ્થાને, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને અને તેરમા ગુણ સ્થાને એક સરખું છે. સમ્યક્ત્વ છે એ કોમન ફેક્ટર છે ત્રણેય સજીવન મૂર્તિમાં. વિતરાગતા છે જાતિ અપેક્ષા એ કોમન છે પણ તારતમ્ય અપેક્ષા એ એક સરખી નથી. એટલે સમ્યક્તપણે ઓળખવાની વાત કરી છે કેમ કે એક સરખું છે. ઓળખવાની જે વાત છે એ પરખનો વિષય છે. સત્પુરુષને ઓળખે છે તેને મુનિની દશાનું જ્ઞાન થાય છે, તેને કેવળ જ્ઞાનીની દશાનું જ્ઞાન થાય છે. જેને કેવળ જ્ઞાનીથી ઓળખાણ થાય છે એને મુનિ દશાનું જ્ઞાન થાય છે અને સત્પુરુષનું જ્ઞાન થાય છે. કેમ કે જાતિ એક થઈ ગઈ. એક સોનાને ઓળખે બધા સોનાને ઓળખે અને વગર સોનાને પણ ઓળખે. એક હીરાને ઓળખે તે બધા હીરાને ઓળખે અને કાચના કટકાને પણ ઓળખે, ખોટા હીરાને પણ ઓળખે. એવું ઓળખવાના વિષયમાં છે. અને એ ઓળખાણ પરિચય માગે છે. પરિચય વિના કોઈ ચીજની, કોઈ પદાર્થની, કોઈ વ્યક્તિની ઓળખાણ થતી નથી. અને વધુમાં વધુ પરિચય સંભવિત હોય તો સત્પુરુષનો છે, મુનિનો ને કેવળીનો નહીં. એમાં પણ વર્તમાન કાળમાં તો કેવળીનો જમાનો 2500 વર્ષ પહેલા ખલાસ છે. આપણા માટે તો એક જ આધાર રહ્યો અને તે સત્પુરુષ છે. એટલે એ વિષયનું મહત્વ અનેક પ્રકારથી કૃપાળુ દેવે પોઈન્ટ આઉટ કરેલું છે. એનું કારણ એ છે કે અત્યારે કેવળીનો સમય પૂરો થઈ ગયેલો છે. 2500 વર્ષ પહેલાં નિગ્રંથ મુનિઓ કોઈ દેખાતા નથી, ભાવલિંગી સંતો હવે એક જ જગ્યા રહી છે. અને એનો પરિચય વિશેષ પ્રકારે થઈ શકે એવી યોગાનું યોગ્ય સ્થિતિ હોય છે. મુનિ તો જંગલમાં વ્યા જાય, એ કાંઈ કોઈની સાથે રોકાય નહીં ને કોઈનો સંગ કરે નહીં, ઉપદેશ સાંભળે નહીં. એમ કે હવે તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. ક્યારે હાલતા ચાલતી પકડે ક્યારે રોકાય નહીં કે કઈ બાજુ જાઉં છો, ગમે ત્યારે ગમે એ બાજુ વ્યા જાય. સડક ઉપર હાલે એવો કોઈ નિયમ નહીં, કેડી ઉપર હાલીને વ્યા જાય સડક છોડીને. એટલે એવી બધી સુવિધા અને પરિસ્થિતિ જોઈને સત્પુરુષથી વિશેષ લાભ થવાનો અવકાશ જાણીને મુમુક્ષુઓના હિતને અર્થે એ વાત એમણે કરેલી છે. એમ 100એ 100% શ્રદ્ધાથી સ્વીકારવું જોઈએ. કાંઈ શંકાનો અવકાશ એમાં રાખવો ન જોઈએ. એ ઓળખાણમાં પરિચયથી ઓળખાણ થતી હોવાને લીધે સત્પુરુષમાં પરિચયનો અવકાશ વિશેષ છે એમ જાણીને એ વાતને વિશેષ આગળ કરી છે. સત્પુરુષનો પરિચય કરો. સંગથી, સમીપતાથી, સમીપતા વગર પરિચય કેવી રીતે થાય? સોનું જુઓ ઘસી ને માણસ જુઓ વસી. નવી લગ્ન કરીને કોઈ પણ વહુ સાસરે આવે છે તેની ઓળખાણ ક્યારે થાય છે? ઇન્ટરવ્યુ વખતે ન ઓળખાણ થાય કાંઈ, તેમ એક દિવસમાં ઓળખાણ ન થાય. 5-15 દિવસ તો બધું સરખું જ હાલે, પછી એકબીજાને એકબીજાની ઓળખાણ થવા માંડે. જેમ જેમ પ્રસંગ પડે, નાના મોટા, ઊંચા નીચા, હર આડા અવળા, ત્યારે એકબીજાની ઓળખાણ થવા માંડે. પરિચય વગર કોઈની ઓળખાણ થાય જ નહીં, એવી વાત છે.